સંવત 1874 ના માક્ષર સુધી છઠને દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિના સમયે બિરાજમાન હતા. આ બધા વચનામૃતો મહારાજે શરૂઆતના રાત્રિના સમયે પકડ્યા છે. હું એટલે જાગૃત આપણે રહીએ એના માટે જગાડવાનું કામ છે એટલે રાત્રે જ કરાય ને, દિવસે તો બધા જાગતા હોય પણ રાત્રિને સમયે બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવી આગળ દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. અને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનને જે જે અવતારે કરીને જે જે સ્થાનકે વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વને સંભાળી રાખવા તે શા સારું. વાલા ભક્તો, આ બહુ મહત્વનું વચનામૃત છે. મહારાજે જીવાત્માનું કલ્યાણ કેવી રીતે સહજતાથી થાય એનો ઉપાય અહીં બતાવ્યો છે. જીવાત્માની મનની વૃત્તિ, આપણે આગળ પહેલા વ્રતામૃતમાં વાંચ્યું કે ભગવાનની મૂર્તિની અંદર અખંડ મનની વૃત્તિ સ્થિર રાખવી, જેને ઘણી સાધનાએ કરીને પણ એ પ્રાપ્તિ થતી નથી. જીવાત્માને આ સહજ આપણને એમ લાગે કે ભગવાનની મૂર્તિ અખંડ સંભાળી રાખીએ, પણ તમે એક વખત પ્રયત્ન કરજો, અખંડ ભગવાનની મૂર્તિની સ્મૃતિ રહે એવી સ્થિતિ તો સિદ્ધ દશાવાળાને પણ ઘણી વખત પ્રાપ્ત થઈ નથી. એવા શાસ્ત્રોના અનેક પ્રસંગો છે કે એમાં પણ વિક્ષેપ પડ્યા છે કે જ્યારે ભગવાનની મૂર્તિ દેખાતી બંધ થઈ હોય. આવા અનેક પ્રસંગો આપણા શાસ્ત્રમાં છે. એટલે એવી અતિ જે સિદ્ધ દશાને પામ્યા હોય એના માટે પણ જો કઠણ હોય તો આપણા જેવા સામાન્ય જીવાત્મા માટે એ સ્થિતિને પામવા માટે, એનો અર્થ એ નથી કે એનો ત્યાગ કરી દેવો, એના માટે પ્રયત્ન કરવો. આગળ વચનામૃત આવશે મહારાજ કે કાયર થવું નહીં, આગળ વચનામૃત આવશે ત્યારે આપણે વિશ્લેષણ કરશું, પણ એનો પ્રયત્ન કરતો રહેવો. પણ છતાંય મહારાજ કે જીવાત્માના જો ગતિ, મોક્ષની ગતિ, ધામની પ્રાપ્તિ મહારાજને કે જો કરવી હોય તો એ ભગવાનની મૂર્તિ વિના થવાની નથી. તો એનો ઉપાય કેમ? ભગવાનની સ્વરૂપની મૂર્તિ આપણને અંત સમયે યાદ આવી જાય. ભગવાનની મૂર્તિની જો અખંડ ચિંતવન થવાની ટેવ પડી ગઈ હોય, સ્વભાવ એવો સ્વભાવ થઈ ગયો હોય તો ભગવાનની મૂર્તિ સહેજે યાદ આવશે. પણ એવો સ્વભાવ નથી બન્યો તો પણ ભગવાનની મૂર્તિ આપણને યાદ આવે, તો પણ મહારાજનું સ્વરૂપ આપણને દર્શન થાય, એના માટેનો મહારાજ અહીંયા ઉપાય બતાવે છે. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે એટલે અહીંયા પ્રશ્ન નથી, મહારાજ સીધા જ ઉપદેશ આપીને એક આપણને ગુરુ ચાવી આપી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ ભગવાનને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. મહારાજે કીધું, ભગવાને આ ધરા ઉપર અનંત અવતારો ભગવાનના થયા અને અનેક સ્થાનોએ ભગવાને અનેકવિધ લીલાઓ કરી છે, તે તમામ અવતારો અને અવતારોને વિશે જે થયેલી લીલાઓ અને જે સ્થાને એ લીલા થઈ હોય, એ સ્થાન એટલે પવિત્ર તીર્થો, ધામ જેને આપણે કહીએ છીએ, એ પછી દ્વારકા હોય, અયોધ્યા હોય, છપૈયા હોય, મથુરા હોય, કાશી હોય, બદ્રીનાથ હોય, જે પણ ધામમાં મહારાજે જ્યાં જ્યાં જે જે ચરિત્રો લીલાઓ કરી છે એ તમામ સ્થાનો અને એ લીલાઓને સંભાળી રાખવી. આ કોણા માટે મહારાજે લખ્યું? સામાન્ય આ તો મહારાજે લખ્યું, દેખાતી હોય મૂર્તિ જેને અંતરમાં અખંડ દેખાતી હોય એને પણ આ કરવું. એનો મતલબ કે જેને ન દેખાતી હોય એને તો અવશ્યપણે કરવું, જેને ન ભગવાનની મૂર્તિ અખંડ હૃદયમાં દેખાતી હોય એને તો અવશ્યપણે કરવું. કારણ કે જો દેખનાર માટે પણ આ જરૂરી હોય તો ન દેખાનાર માટે તો આ પરમ આવશ્યક ઔષધ છે. એટલે સંભાળી રાખી તે શા માટે? એનું મહારાજે કીધું, મૂર્તિને સંભાળી રાખવી, એ સ્થાનને સંભાળી રાખવું તથા બ્રહ્મચારી સાધુ સત્સંગી તેને વિશે હેત રાખવું અને તે સર્વને સંભાળી રાખવા. એવા ભગવાનના યોગમાં આવેલા સંતો, પાર્ષદો, બ્રહ્મચારીઓ, મુક્તો એમને પણ મહારાજ કે સંભાળી રાખવા અને તેમના વિશે હેત રાખવું. હવે એનું કારણ મહારાજ બતાવે છે, તે શા સારું? જે કદાપી દેહ મૂક્યા સમય, કદાપી કોઈ કાળે, કોઈ કારણસર, કોઈ વિશેષ કારણસર દેહ મૂક્યા સમય ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, કોઈ એવું વિઘ્ન આવ્યું, કોઈ એવી પરિસ્થિતિ નિર્માણ થઈ કે અંત સમય આવ્યો, છેલ્લો શ્વાસ લેતા હોઈએ અને ભગવાનની મૂર્તિ વિસરી જાય, અને કોઈ મન છે ને ચંચળ છે એટલે કોઈ વખત કોઈ વિષયની અંદર પ્રેરાઈ ગયું હોય, કોઈ ચિંતાની અંદર પ્રેરાઈ ગયું હોય, કોઈ પુત્ર પરિવારના વિષયની અંદર ચીરાઈ ગયું હોય, કોઈ ધન, આપણે ઘણી વખત કથામાં એ પ્રસંગો કહીએ છીએ ને કે ઓલી હાવણીમાં જીવ રહી ગયો, કથા ખબર છે ને? હા વિરલભાઈ નથી ખબર? લો એક દાદા હતા, હું કહી દઉં, હું જો મારા સ્વભાવની બહાર જોઉં છું હું થોડો એટલે માફ કરજો, પણ એક દાદા હતા, તે આખી જિંદગી કોઈ દળ ભગવાનનું ભજન કરેલું નહીં અને એના ચાર દીકરા અંત સમય આવ્યો, બહુ માંદા પડ્યા. તો અમારે ત્યાં કાઠિયાવાડના કોઈ હશે પ્રસંગ એટલે બાજુના, એટલે કોઈ ડૉક્ટરને મળ્યા. ડૉક્ટરે કીધું કે ભાઈ આમનો ઇલાજ થાય એટલે છેલ્લા ત્રણ ચાર મહિનાથી બોલવાનું બંધ, ખાવાનું બંધ, પીવાનું બંધ, એકદમ પથારીવશ હતા. એટલે કીધું કે ભાઈ અમને ભગવાનના દર્શન કરાવવા છે, ભગવાનનું નામ બોલાવવું છે. એટલે એમના ચારે છોકરાએ ભેગા થઈને કીધું કે ડૉક્ટરને કીધું કે કંઈક એવો દવા કરો કે એક વખત આમનામાં થોડું જોમ આવે, શક્તિ આવે, કે જેથી કરીને ભગવાનના દર્શન કરી લે, ભગવાનનું નામ મુખેથી બોલી લે. એટલે ડૉક્ટરે કીધું કે અમેરિકાથી દવા મંગાવવી પડશે. એટલે અમેરિકાથી દવા મંગાવી અને એમને ઇન્જેક્શન આપ્યા. એટલે એ દાદાને શરીરમાં શક્તિ સંચાર થયો, અને શક્તિ સંચાર થયો એટલે પહેલું બોલ્યા કે ગધેડાઓ જોતા નથી, ઓલી બકરી હાવણી ચાવે છે. ખબર પડી? જે શક્તિ ભગવાનનું નામ લેવા માટે બોલવાનું હતું એના માટે આપી, તો એની વૃત્તિ ક્યાં હતી? જીવ છેલ્લા સ્વાતે હતો પણ ઘરની હાવણી ખૂણામાં પડી હશે અને બકરી ચાવતી હશે તો એની વૃત્તિ અહીંયા ગઈ. એટલે આ કથાનો મર્મ એવો છે કે કોઈ કાળે એક બહુ પ્રસંગ આપણા સંપ્રદાયની અંદર જ એક સત્સંગનો બનેલો છે, હું નામ નથી દેતો હરિભક્તનું, પણ એના જીવનની અંદર બહુ સારા સત્સંગી હતા. હું આ દ્રષ્ટાંત એટલા માટે આપું છું કે કોઈ આમાં જે લખ્યું ને કે દેહ મૂક્યા સમયે કદાપી એવું બને કે દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય, આવું એક પ્રસંગ લખ્યો છે. અને આ કોઈને પણ અમલમાં આવી શકે છે. આખી જિંદગી જેને ભગવાનનું ભજન કરે, કે પહેલો શબ્દ શું લખ્યો, જે ભગવાનની મૂર્તિને અંતરમાં અખંડ દેખતો હોય એના માટેની પણ આ સંભાવના છે કે અંત સમય આવે ને ભગવાનની મૂર્તિ વિસરી જવાય, એના માટે પણ આ સંભવિત બની શકે. જવાય જ એવું નથી લખ્યું, પણ કદાપી એવો શબ્દ લખ્યો. કોઈ વખત એવો પ્રસંગ બને કે એવી સ્થિતિ નિર્માણ થાય કે મૂર્તિને જીવાત્મા વિસરી જાય અને વિષયની અંદર અથવા તો કારણની અંદર એ પોતે ચિંતામાં જાય. એટલે સંપ્રદાયનો પ્રસંગ છે કે એક બહુ સારા આપણા સારા હરિભક્ત હતા સંપ્રદાયના, અને એને ભક્તિ પણ બહુ કરી, મંદિરની સેવા પણ બહુ કરી, પણ અંત સમય જ્યારે આવ્યો, જેમ ભરતજીનું આખ્યાન આપણે વચનામૃતની અંદર મહારાજે દીધું કે આખી જિંદગી જળભરતની જેમ રહ્યા, પણ અંત સમય એની વૃત્તિ એક મૃગલાના બચ્ચાની અંદર આસક્તિ એવી હતી. આસક્તિ એટલે પ્રેમ કે મોહ નહોતો બંધાણો, પણ મનમાં એવી ચિંતા થઈ કે મારા પછી આ બકરી, આ મૃગલાના બચ્ચાનું કોણ સંભાળશે. આટલું થયું તો ત્રણ જન્મ ભરતજીને લેવા પડ્યા, મૃગલીના પેટે એમને જન્મ લેવો પડ્યો, આવું ભાગવતજી કહે છે. વચનામૃતમાં પણ આ મહારાજે આ પ્રસંગની નોંધ લીધી છે. એવો જ પ્રસંગ સંપ્રદાયમાં બન્યો, બહુ સારા હરિભક્ત હતા અને અંત સમય આવ્યો અને ભક્તિ કરતી બધા સંતો મુક્તો અને મહારાજને, મહારાજ મુક્તો એ સહિત લેવા આવેલા અને પ્રત્યક્ષ એ વર્ણન કરતા હતા, જે ભગવાનનું દર્શન કરતા કરતા જેને અંત સમય હતો જે ભક્તનો, એ વર્ણન કરતા હતા કે મહારાજ માણકી લઈને આવ્યા છે, હજારો મુક્તો સાથે છે, સંતો સાથે છે. અને વર્ણન કરતા કરતા કંઈક એવો પ્રસંગ બન્યો કે ઘરની અંદર કોઈ બાળક કે કોઈ એમને દીકરી કે એને કોઈ વસ્તુ થઈ ને એમની વૃત્તિ અહીંયા ગઈ, મહારાજની મૂર્તિ દેખાતી બંધ થઈ ગઈ. આ સંપ્રદાયનો પ્રસંગ વાળા ભક્તો. એટલે કોઈને એવું ન અહમ ન રાખો કે ભાઈ મેં મારી આવી સ્થિતિ છે ને હું ભગવાનને પામી જઈશ. મહારાજ કીધું વિનમ્ર થઈને ત્યાં એને કેવી મનની સમજણ રાખવી, તો મહારાજ કીધું જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ. એટલે અહીંયા શબ્દ મેં ગઈકાલે પણ વચનામૃત કીધું હતું કે જ્યાં જે શબ્દની જરૂર છે મહારાજે તે શબ્દ વાપર્યા છે, અને દરેક શબ્દનો અર્થ છે. તેને પણ શબ્દ કરે છે કે એના સિવાય પણ હોઈ શકે. એટલે આ તો અહીંયા મહારાજે લખ્યું જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેને પણ, એટલે તે સિવાયના ને પણ, જેને અખંડ નથી દેખાતી એને પણ આમાં સમાવેશ થાય છે. ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકને વિશે જે જે લીલાઓ કરી છે, અહીંયા પણ મહારાજે લખ્યું જે જે અવતારોને વિશે કરીને જે જે સ્થાનકોને વિશે, એટલે તમામ અવતારો, તમામ સ્થાનો, તમામ એવા પવિત્ર ચરિત્રો ભગવાનના આમાં સમાવેશ કર્યા છે. તે સંભાળી રાખવા અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેના સાથે હેત રાખવો ને તે સર્વને સંભાળી રાખવા તે શા માટે? સા સારું, જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે, જે મૂર્તિનું આપણે જે પ્રસંગનું ચિંતન કરે, કોઈને મહારાજનો રાસોત્સવ મહારાજે લોયામાં કર્યો કે રંગોત્સવ વડતાલમાં કર્યો કે શાકોત્સવ મહારાજે લોયામાં કર્યો, પંચાળામાં રાસોત્સવ કર્યો, અથવા તો મહારાજે મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, ગરડા મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ કર્યો, આમાંથી કોઈ પણ મહારાજે દબાણનો યજ્ઞ કર્યો, જેતલપુરનો યજ્ઞ કર્યો, આવા અનેક પ્રસંગો મહારાજે કર્યા. એ પ્રસંગો જો અંત સમયે એમાંથી પણ કંઈ યાદ આવી જાય, અને એ અંત સમય સાંભળી આવે અથવા તો સત્સંગી સાંભળી આવે, કોઈને કોઈ સારા સત્સંગીની સ્મૃતિ થઈ આવે, અને અથવા તો બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે, અને તેના યોગે કરીને જો ભગવાનની ચરિત્ર યાદ આવે અથવા તો સંત હરિભક્ત બ્રહ્મચારી વગેરે મુક્ત ભગવાનના ભક્ત યાદ આવે, અને એના માધ્યમે કરીને ભક્તને માત્ર યાદ કરવાનો અહીંયા હેતુ નથી, કારણ કે આ વિષય ઉપર ઘણી વખત ગેરસમજો ફેલાય છે કે ભગવાનના ભક્તને યાદ કરવાથી મોક્ષ થાય, પણ અહીંયા આગળ શબ્દ તમે સાંભળશો તો એ સ્પષ્ટ થશે. મહારાજે કીધું કે તે સાધુ તથા બ્રહ્મચારી, બ્રહ્મચારીને સાધુ સાંભળી આવે અને તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે, એટલે વળી પાછો છેડો ક્યાં આવ્યો? ભગવાનની મૂર્તિમાં. આ વચનામૃત અડધું નથી, જો એટલું લખ્યું હોત કે ભગવાનના ચરિત્રો યાદ આવી જાય અથવા ભગવાનના સાધુ સંતો યાદ આવી જાય, ભગવાનના મુક્તો યાદ આવી જાય, બ્રહ્મચારી યાદ આવી જાય, સત્સંગી યાદ આવી જાય, તો જીવાત્માનું કલ્યાણ થઈ જાય. જો આ રીતે લખ્યું હોત તો 100% ભગવાનના ભક્તને યાદ કરવાથી પણ જીવાત્માનું કલ્યાણ થાત. પણ વચનામૃત મહારાજે પૂર્ણ કર્યું છે કે ભગવાનના ભક્તને યાદ કર્યા અને એના યોગે કરીને ભગવાનની મૂર્તિ યાદ આવી, એટલે ભગવાનની મૂર્તિ પણ યાદ આવી આવશ્યક છે. એટલે ભગવાનની મૂર્તિ પણ એ સાંભળી આવે અને તે જીવ માટે મોટી પદવીને, તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય, તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ અને જન્માષ્ટમી એકાદશી આદિકના વ્રત વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ, તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગી ભેળા કરીએ છીએ, અને જો કોઈ પાપી જીવ હોય, મહારાજે કીધું એટલા માટે જ અમે આવા મોટા મોટા ઉત્સવ સમયાઓ એકાદશી વગેરે વ્રતના ઉત્સવ અમે કરીએ છીએ, અને આ બધાને એની અંદર સંતોને ભક્તોને સત્સંગીઓને અમે તેડાવીએ છીએ, અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ, જો અહીંયા પણ શબ્દ પણ વાપર્યો, પાપી જીવ હોય એના માટે જ નથી, એને પણ, એટલે એના સિવાય માટે પણ લાગુ પડે, એટલે મહારાજે કીધું અને જો કોઈ પાપી જીવ હોય અને તેને પણ જો અમને એમની અંતકાળની સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. એટલે મહારાજ અહીંયા સુંદર વચનામૃત આપણા સૌને સરળ મોક્ષની પ્રાપ્તિ થાય. ભગવાને કીધું ખાલી એક સ્વભાવ એવો રાખો કે ભગવાનની મૂર્તિનું ચિંતન થાય, ભગવાનમાં અંતર જો પોરવાઈ જાય તો ઉત્તમ છે, પણ ન થાય તો આ વાગોળતા રહો, આ ભગવાનના ચરિત્રોને વાગોળતા રહો, મહારાજના વસંતોના પ્રસંગોને વાગોળતા રહો, ભગવાનની ક્રિયાઓને વાગોળતા રહો, એ સ્થાનોને સંભાળતા રહો, અને એમાંથી જો કોઈ પ્રસંગ અંતકાળે જો યાદ આવી જશે ને એના યોગે કરીને ભગવાનની જો મૂર્તિ યાદ આવી જશે તો અંતે ભગવાન પોતે જીવાત્માને ધામની પ્રાપ્તિ કરાવશે. એટલે સહજતાથી જીવાત્માને ધામની પ્રાપ્તિ થાય એના માટેનું આ વચનામૃત અહીંયા ઇતિ વચનામૃત ગરડા પ્રથમનું ત્રીજું વચનામૃત સ્વામિનારાયણ ભગવાનની જય.